લૂકની લખેલી સુવાર્તા એનો 23મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 23મો. પછી તેઓનો આખો સમુદાય ઉઠીને તેને પિલાતની પાસે લઈ ગયો. તેઓ તેના પર એવું તોહમત મૂકવા લાગ્યા કે અમને એવું માલુમ પડ્યું છે કે આ માણસ અમારા લોકને ભૂલાવે છે અને કૈસરને ખંડી આપવાની મના કરે છે અને હું પોતે ખ્રિસ્ત રાજા છું એમ કહે છે. પિલાતે તેને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? તેણે તેને ઉત્તર આપ્યો કે તું કહે છે. પિલાતે મુખ્ય યાજકોને તથા લોકોને કહ્યું કે આ માણસમાં મને કંઈ અપરાધ જણાતો નથી, પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું કે ગાલિલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં તે બોધ કરીને લોકને ઉશ્કેરે છે. પણ પિલાતે તે સાંભળ્યું ત્યારે તેણે પૂછ્યું કે શું આ માણસ ગાલિલનો છે? તે હેરોદના તાવાનો છે એમ તેણે જાણ્યું. ત્યારે તેણે તેને હેરોદની પાસે મોકલ્યો. હેરોદ પોતે પણ તે સમયે યરૂસાલેમમાં હતો. હવે હેરોદ ઈસુને જોઈને ઘણો હર્ષ પામ્યો, કેમ કે તેના સંબંધી તેણે સાંભળ્યું હતું. તેને લીધે તે ઘણા દિવસથી તેને જોવા ઈચ્છતો હતો અને મારા દેખતા તે કંઈ ચમત્કાર કરશે એવી આશા પણ તે રાખતો હતો. તેણે તેને ઘણી ઘણી વાતો પૂછી, પણ તેણે તેને કંઈ ઉત્તર આપ્યો નહીં. મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેના પર જુસ્સાથી તહમત મૂકતા ઉભા હતા. હેરોદે પોતાના સિપાહીઓ સહિત તેનો તુચકાર કરીને તથા ઠઠ્ઠા કરીને તથા તેને ભપકાદાર વસ્ત્ર પહેરાને પિલાતની પાસે પાછો મોકલ્યો. તે જ દિવસે પિલાત તથા હેરોદ એકબીજાના મિત્ર થયા. આગળ તો તેઓ એકબીજા પર વેર રાખતા હતા. પિલાતે મુખ્ય યાજકોને તથા અધિકારીઓને તથા લોકને એકઠા બોલાવીને કહ્યું કે આ માણસ લોકને ભૂલાવે છે એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો, પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં જે વાતોનું તમે તેના પર તહમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી, તેમાં હેરોદને પણ જણાયો નથી, કેમ કે તેણે તેને અમારી પાસે પાછો મોકલ્યો. મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. હવે તે પર્વ પર તેણે તેઓને સારું કોઈ એકને છોડી દેવો પડતો હતો. પણ તેઓએ સામટો મોટો ઘાંટો પાડીને કહ્યું કે એને લઈ જા અને બરાબાસને અમારે માટે છોડી દે. એને તો શહેરમાં કંઈ દંગો તથા હત્યા કર્યાને લીધે બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે ઈસુને છોડાવવાની ઈચ્છા રાખીને પિલાત ફરીથી તેઓની સાથે બોલ્યો, પણ તેઓએ પોકારીને કહ્યું કે એને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો. તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું કે શા માટે, તેણે શું ભૂંડું કર્યું છે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાયું નથી, માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ. પણ તેઓએ મોટે ઘાંટે બોલીને દુરાગ્રહથી માંગણી કરી એને વધસ્તંભે જડાવો. તેઓના ઘાંટા આખરે ફાવ્યા. તેઓના માંગ્યા પ્રમાણે કરવાનો પિલાતે હુકમ કર્યો. દંગો તથા ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો અને જેની તેઓએ માંગણી કરી હતી તેને તેણે છોડી દીધો, પણ ઈસુને તેણે તેઓની ઈચ્છાને સ્વાધીન કર્યો. તેઓ તેને લઈ જતા હતા ત્યારે સિમોન કરીને કુરેનનો એક માણસ સીમમાંથી આવતો હતો. તેને પકડીને તેઓએ તેની સાથે તેની ખાંધે વધસ્તંભ ચડાવ્યો કે તે ઊંચકીને ઈસુની પાછળ ચાલે. લોકો તેમજ રડનારી તથા વિલાપ કરનારી સ્ત્રીઓ સંખ્યાબંધ માણસો તેની પાછળ ચાલતા હતા. પણ ઈસુએ તેઓની તરફ પાછા ફરીને કહ્યું કે યરૂસાલેમની દીકરીઓ, મારે માટે રડો મા, પણ પોતાને માટે તથા પોતાના છોકરાને માટે રડો, કેમ કે એવા દિવસ આવે છે કે જેમાં તેઓ કહેશે કે જેઓ વાંઢણી છે તથા જેઓના પેટે કદી સંતાન થયું નથી અને જેઓએ કદી દૂધ પીવડાવ્યું નથી તેઓને ધન્ય છે. ત્યારે તેઓ પહાડોને કહેવા માંડશે કે અમાર પર પડો અને ટીકરાઓને કહેશે કે અમને ઢાંકી નાખો, કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું નહીં કરશે. વળી બીજા બે માણસ ગુનેગાર હતા, તેઓને મારી નાખવા માટે તેઓ તેની સાથે લઈ જતા હતા. ખોપરી નામની જગાએ તેઓ આવ્યા. તેઓએ ત્યાં તેને ગુનેગારોમાંને એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે ચડ્યા. ઈસુએ કહ્યું કે હે પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. ચીઠીઓ નાખીને તેઓએ તેના કપડાં અંદરોઅંદર વહેંચી લીધા. લોક જોતા ઉભા હતા. અધિકારીઓ પણ તેનો તુચકાર કરીને કહેતા હતા કે તેણે બીજાઓને બચાવ્યા. જો એ દેવનો ખ્રિસ્ત એટલે તેનો પસંદ કરેલો હોય તો તે પોતાને બચાવે. સિપાહીઓએ પણ તેને ઠઠ્ઠા કર્યા અને પાસા આવીને તેને સરકો આપવા લાગ્યા અને કહ્યું કે જો તું યહૂદીઓનો રાજા છે તો તું પોતાને બચાવ. તેના ઉપર એવો લેખ લખેલો હતો કે આ યહૂદીઓનો રાજા છે. તેની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેની નિંદા કરીને કહ્યું કે શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ. પણ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તેમ જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારદેશમાં હોઈશ. હમણાં લગભગ બપોર થયા હતા અને ત્યારથી ત્રીજા પોર સુધી સૂરજનું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો. વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો. ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું કે ઓ પિતા, મારો આત્મા તારા હાથમાં સોંપું છું. એમ કહીને તેણે પ્રાણ છોડ્યો. જે થયું હતું તે જોઈને સુબેદારે દેવની સ્તુતિ કરીને કહ્યું કે ખરેખર આ તો ન્યાયી માણસ હતો. જે લોકો એ જોવા સારું એકઠા થયા હતા તેઓ સર્વ જે થયું હતું તે જોઈને પોતાની છાટી કૂટતા પાછા ગયા. તેને સગડા ઓળખીતાઓ ત્યાં જે સ્ત્રીઓ ગાલિલમાંથી તેની પાછળ પાછળ આવતી હતી તેઓ દૂર ઉભા રહીને આ જોતા હતા. હવે યુસફ નામે ન્યાયસભાનો એક સભાસદ હતો. તે સારો તથા ન્યાયી માણસ હતો. તે યહૂદીઓના એક શહેર અરિમથાયનો હતો. ત્યાં તેઓના મનસુબા તથા કામમાં પોતાની સંમતિ આપી નહોતી. તે પણ દેવના રાજ્યની રાહ જોતો હતો. તેણે પિલાતની પાસે જઈને ઈસુનું શબ માગ્યું. તેણે તેને ઉતારીને શણને કપડે વીંટાડ્યું અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું કે જ્યાં કદી કોઈને અગાઉ મૂકવામાં આવ્યો નહોતો. દિવસ સિદ્ધિકરણનો હતો અને વિશ્રામવાર પણ નજીક આવ્યો હતો. જે સ્ત્રીઓ તેની સાથે ગાલિલમાંથી આવી હતી તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ અને તેનું શબ સીધી રીતે મૂક્યું હતું તે પણ જોયું. એ પાછે આવીને સુગંધી અત્તર સિદ્ધ કર્યા. આજ્ઞા પ્રમાણે વિશ્રામવારે તર વિશ્રામ લીધો.